समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार चाले छे। एनी गाथा 332-344 नो स्वाध्याय आपणे करी रह्या छीए। आ 13 गाथाओ एक साथे छे। आ गाथा गाथानो अर्थ भावार्थ अने पूज्य गुरुदेव कांजी स्वामीए आ गाथाओ पर आपेल प्रवचनोना महद अंशो आपणे कर्या छे। हवे बाकी रहेल शेष अंश आपणे लईए छीए। गाथामां मूळ वात ए आवी के कर्म छे ते विकारने करे छे, कर्म छे ते विकारने करे छे, अने आत्मा सर्वथा एकांते अकर्ता छे एवी अज्ञानीनी दलील छे। आचार्य भगवाने एने एम कहू के आवी तारी दलीलने कारणे जिनवाणीनी विराधना थाय छे, कारण के जिनवाणीमां तो आत्माने कथनचित करता पण कहो छे एटले जिनवाणीनी विराधना थाय छे। एटले अज्ञानीए दलील करी के आत्मा पोते पोताने करे छे, आत्मा आत्म द्रव्यने करे छे, एम ए आत्मा करता छे, अने आत्माने आ जे विकारी परिणाम थाय छे ए बधु पर्यायमां थाय छे अने एना करता तो कर्म ज छे। आ रीते जिनवाणीनी विराधना न थाय एटले एनाथी बचवा माटे आवो बचाव अज्ञानी करे छे। अज्ञानीनो बचाव एवो छे કે આત્મા આત્મદ્રવ્યનો કર્તા છે, એટલે હવે આત્માને કર્તા પણ આ રીતે છે તો જીનવાણીની વિરાધના નથી થતી। તો આચાર્ય ભગવાન હવે એને એમ સમજાવે છે કે ભાઈ તારી એ દલીલ ખોટી છે, કેમ કે આત્માને આત્માનું કર્તા પણ હોઈ શકે નહીં। પહેલું કારણ એ કે આત્મા નિત્ય છે અને જે નિત્ય છે એમાં કાંઈ કરવા પણ હોય નહીં, એનું દ્રવ્ય અનંતકાળથી છે, અનાદિથી છે, એની કોઈ આદિ નથી અને અનંતકાળ સુધી રહેવા વાળું છે, એટલે એમાં તો કાંઈ કરવા પણ બનતું નથી, એટલે દ્રવ્ય અપેક્ષાએ એમાં કાંઈ કરવા પણ નથી। ક્ષેત્ર અપેક્ષાએ વિચાર કરીએ તો આત્મા અસંખ્ય પ્રદેશી છે, એટલે એમાં એ અસંખ્ય પ્રદેશી જ રહે છે, એમાં એક પણ પ્રદેશ ઉમેરાતો નથી કે એક પણ પ્રદેશ એમાંથી ઓછો થતો નથી, એટલે ક્ષેત્ર અપેક્ષાએ પણ એમાં તારે કાંઈ કરવા પણ નથી। અને જો તું એમ માનતો હોય કે આ વિસ્તાર થાય છે અને સંકોચન થાય છે એવું કાર્ય થાય છે, આત્માના પ્રદેશોનું સંકોચન વિસ્તાર થવારૂપ કાર્ય થાય છે એમ જો તું માનતો હોય તો એમાં પણ ખરેખર કાર્ય થતું નથી, કેમ કે એમાં એક પણ પ્રદેશનો વધારો કે ઘટાડો થતો નથી। આત્મા જે શરીર સાથે રહે છે એ શરીરના જીવડો થઈને રહે છે, એટલે એમાં સંકોચન છે પણ એથી આત્મનો પ્રદેશો ઘટી જાય છે એમ બનતું નથી। કે પછી મોટા શરીર સાથે રહે છે તો એમાં આત્મપ્રદેશો વધી જાય છે એમ નથી। સ્કંધના પ્રદેશોમાં ફેરફાર થાય છે, એટલે કે સ્કંધ છે એની અંદર પરમાણુઓ છે અને પરમાણુઓ ભેગા થયા છે તો સ્કંધમાં પરમાણુઓ છૂટા પડે અને નવા પરમાણુઓ આવે એવું સ્કંદમાં બને. પણ આત્મા તો એક જ દ્રવ્ય છે, અખંડ દ્રવ્ય છે, એટલે એવા અખંડ દ્રવ્યની અંદર કાંઈ ફેરફાર થતો નથી. એટલે આ ત્રણ રીતે એને એમ સમજાવવામાં આવ્યું કે ભાઈ તું જે રીતે કહે છે કે આત્મા આત્મદ્રવ્યમાં કાર્ય કરે છે તો એવું કાર્ય તો સંભવતું નથી, એટલે આત્માને એ રીતે કરતા પણ હોઈ શકે નહીં. એટલે જીનવાણીની વિરાધના તો થાય જ છે, એ તો મટતી નથી. અને પછી અજ્ઞાનીએ એક બીજી દલીલ કરી કે જ્ઞાયક ભાવ ત્રિકાળ જ્ઞાન સ્વભાવે જ સ્થિત છે, અને જ્ઞાયક ભાવને અને કર્તાપણાને અત્યંત વિરુદ્ધતા છે. એટલે જ્ઞાયક ભાવ છે એ તો ત્રિકાળ છે, જ્ઞાયક ભાવ છે એ તો ત્રિકાળ છે, એટલે જ્ઞાયક ભાવે જ આત્મા સ્થિત છે, આત્મા જ્ઞાયક ભાવે જ રહ્યો છે, અને જ્ઞાનપણું એટલે જ્ઞાયક ભાવને અને કર્તાપણું એટલે કરવાપણાને વિરુદ્ધતા છે. એટલે આત્મા જ્ઞાયક ભાવે છે એટલે કે મિથ્યાત્વ આદિ વિકારના પરિણામને કરતો નથી, તો જ્ઞાન સ્વભાવે જ છે. માટે એનો અર્થ એ થયો કે આ મિથ્યાત્વ આદિ વિકાર જે થાય છે એનો કરતા એ કર્મ છે, આવી વાત કરી. એટલે એમાં આચાર્ય ભગવાને એમ સમજાવ્યું કે એ માન્યતા પણ તારી ખોટી છે, કેમ કે આત્મા જ્ઞાયક ભાવે છે એ વાત તો સાચી છે, પણ એથી કરીને આ વિકારી પરિણામ થાય છે કે જે પર્યાયમાં થાય છે એ પર્યાયમાં થતા વિકારી પરિણામનો કરતા જડ કર્મ થઈ જતું નથી. અને આમાંથી એક બીજી વાત પણ ગુરુદેવે કાઢી કે વાત બરાબર છે કે આત્મા ત્રણે કાળે જ્ઞાયક ભાવે છે, જ્ઞાન સ્વભાવે સ્થિત છે. એટલે એ રીતે જોઈએ તો આત્મદ્રવ્યમાં કાંઈ કરવાપણું છે નહીં. એટલે જ્યારે દ્રવ્યથી આત્મામાં કાંઈ કરવાપણું નથી, ક્ષેત્રથી આત્મામાં કાંઈ કરવાપણું નથી, તો ભાવથી પણ આત્મામાં કાંઈ કરવાપણું નથી, એ વાત ગુરુદેવે આમાંથી કાઢી. એટલે એ રીતે દ્રવ્ય ક્ષેત્ર અને ભાવથી આત્માની અંદર કાંઈ કરવાપણું નથી, એટલે અજ્ઞાનીની દલીલ આત્મા આત્માને કરે છે એ દલીલ એ ખોટી ઠરે છે અને જીનવાણીની વિરાધના થાય છે. હવે સાથે રહેલી બીજી દલીલ કે આત્મા કાંઈ કરતો નથી પરંતુ કર્મ જ આ વિકારી પરિણામનું કરતા છે, તો કર્મ વિકારી પરિણામનું કરતા નથી એ વાતને હવે આચાર્ય ભગવાન સૂક્ષ્મતાથી સમજાવે છે. અને એમાં આચાર્ય ભગવાન એમ કહે છે કે ભાઈ અજ્ઞાનીની જે આ દલીલ છે કે જ્ઞાયક ભાવ ત્રિકાળ જ્ઞાન સ્વભાવે જ સ્થિત છે, અને જ્ઞાયક ભાવને અને કર્તાપણાને અત્યંત વિરુદ્ધતા છે, માટે જ્ઞાયક ભાવ છે તે મિથ્યાત્વ આદિ વિકારને કરે એમ બને નહીં, તથા મિથ્યાત્વ આદિ વિકાર તો થાય છે તેથી તે વિકારનો કરતા કર્મ જ છે, આ વાત ખોટી પડે છે, એ તારી વાત એ તારો અભિપ્રાય એ વાસના એ મિથ્યા છે. કેમ કે એમ અભિપ્રાય કરવા જતા પણ તારી જ વાત આત્મા આત્માનો કરતા છે એ વાત ખોટી ઠરે છે. કેમ કે જ્ઞાયક ભાવને ત્રિકાળ જ્ઞાન સ્વભાવે સ્થિત માનતા આત્મા અકર્તા જ ઠર્યો, એટલે આત્મા કરતા તો તારી દલીલમાંથી ઠરતો જ નથી. પણ આટલા માત્રથી વાત પૂરી ન કરતા આચાર્ય ભગવાને એ વાત પણ સાથે સમજાવી કે આ વિકારી ભાવનો કરતા અજ્ઞાન અવસ્થામાં જીવ કઈ રીતે થાય છે, વિકારી ભાવનો કરતા અજ્ઞાન અવસ્થામાં જીવ કઈ રીતે થાય છે એ વાત પણ આચાર્ય ભગવાને સમજાવી છે. તો હવે આજે આપણે એ વાતને લઈશું, આ છેલ્લી વાત છે. અને કઈ રીતે અજ્ઞાન અવસ્થામાં થાય છે અને પછી એ અજ્ઞાન અવસ્થામાં વિકારી ભાવનો કરતા ક્યાં સુધી થાય છે એ બે વાત છે, અને આજે આપણે એ વાત લેવાની છે. તો પ્રવચન રત્નાકર ભાગ નવમો પાના નંબર 258 અહીંયા ચોથા પેરેગ્રાફમાં કહે છે કે સામાન્ય એક જ્ઞાયક ભાવ નિત્ય જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે, આમ હોવા છતાં. આ તો વાત છે જ, બરાબર જ છે કે સામાન્ય એટલે કે જે દ્રવ્ય પોતે પોતાના સ્વભાવે રહે છે ત્યારે આપણે એને એમ કહીએ છીએ કે એ સામાન્ય. અને એવું સામાન્ય શું છે? જ્ઞાયક ભાવ છે, એ નિત્ય જ્ઞાન સ્વભાવે છે, રહ્યો છે, એ અવસ્થિત છે. સામાન્ય એક જ્ઞાન ભાવ નિત્ય જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે, એ તો ત્રિકાળ અવસ્થિત છે. ભૂતકાળમાં પણ એમ જ હતું, વર્તમાનમાં એમ છે અને ભવિષ્યમાં પણ એમ છે. આત્મા જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે, એ દરેક સમયે જ્ઞાન કરે છે. કોઈ સમય એવો નથી કે આત્મા જ્ઞાન ન કરતો હોય. એટલે આ વાત તો એના દ્રવ્યની અપેક્ષાએ બરાબર છે એમ જ છે. અને જ્યારે આત્મા પરનું લક્ષ કરે અને પરને જાણે એ સમયે પણ એનો જ્ઞાન સ્વભાવ તો હોય જ છે. એ પરને જ્યારે જાણે છે અને પરનું જ્ઞાન કરે છે એ વખતે પણ એ પોતે એને પણ જાણે છે. એટલે જ્ઞાનની પર્યાય આત્માના દરેક પરિણમનને જાણે છે, દરેક સમયે એ એને જાણે છે. એટલે જ્યારે પરનું લક્ષ કરી અને વિભાવ ભાવે થાય, મિથ્યાત્વના ભાવે થાય, શુભ ભાવે થાય કે અશુભ ભાવે થાય, તો એ ભાવે જ્યારે આત્મા થાય છે તે વખતે પણ જ્ઞાન એને જાણે છે. જ્ઞાન એનું જાણવાનું કાર્ય કાંઈ એ વખતે બંધ કરી દે છે એમ નથી, કેમ કે એનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે. એ જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે. જો આ અવસ્થિત શબ્દનું અહીંયા આ વજન છે, જ્ઞાન સ્વભાવે જે અવસ્થિત છે એ જ્ઞાન કરે જ, પછી એ જ્ઞાન ન કરે એમ ક્યાંથી બને? ભગવાન આત્મા એ જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે, નિત્ય જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે, હંમેશા જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે, એટલે એ જ્ઞાન કરે જ છે. આપણને પ્રશ્ન થાય કે આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે પણ, હા પ્રભુ, ત્યારે પણ આત્મા જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે તો જ્ઞાન કરે જ છે. કોઈ સમય એવો નથી કે ભગવાન આત્મા જ્ઞાન ન કરે. આ તો એનો સ્વભાવ છે, અને સ્વભાવ તો એના ગુણને કારણે હોય. આત્મામાં જ્ઞાન ગુણ છે, તો જ્ઞાન ગુણનું પરિણમન છે, એટલે કે આત્મા જ્ઞાન કરે જ છે. આત્મા ક્યારેય જ્ઞાન ન કરે એમ બને જ નહીં. તો જ્યારે એ પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થઈ અને પરમાં બહારમાં પરવસ્તુનું લક્ષ્ય કરે છે, અને એ પરવસ્તુનું લક્ષ્ય કરે છે ત્યારે એ પરવસ્તુને જાણે છે કે પરવસ્તુ સંબંધી એ મમત્વ કરે છે, એમાં મારાપણું કરે છે, કે પરવસ્તુ સાથે એ એકત્વ કરે છે, તો તે વખતે પણ ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી હોવાથી એને એ જાણે છે. જે કંઈ થઈ રહ્યું છે એને ભગવાન આત્મા દરેક સમયે જાણે છે. વિભાવ થયો છે તો પણ આત્મા જાણે છે, એને શુભભાવ થયો છે તો પણ આત્મા જાણે છે. આત્મા પરનું લક્ષ્ય કરતા એ પોતાને ભૂલી જાય છે. પરનું જ્યારે એ લક્ષ્ય કરે છે ત્યારે એ પોતે પોતાને ભૂલી જાય છે, અને ભૂલી જાય છે તો એટલે સુધી એ ભૂલી જાય છે કે એ પરમય બની જાય છે. જેમ કે એને શુભભાવ આવ્યો તો એ શુભભાવમય પોતે બની જાય છે, જાણે કે એ શુભભાવ રૂપ જ પોતે છે, પોતાનું એમ સ્વરૂપ છે, એમ એ બની જાય છે. આવું થાય છે ત્યારે પણ આત્માનું જ્ઞાન એને જાણે છે. શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, કોઈ પણ ભાવ થયો છે તો એ આત્માના મૂળ સ્વભાવથી વિપરીત ભાવ છે, એને વિકારી ભાવ કહેવાય, વિભાવ ભાવ કહેવાય. અને એવા વિકારી ભાવ વિભાવ ભાવ થાય ત્યારે પણ જ્ઞાન તો એને જાણે જ છે. એટલે ગમે તે થઈ રહ્યું છે એને એ જ સમયે આત્મા જાણે છે. જ્ઞાન જાણે છે કહો કે આત્મા જાણે છે કહો, એનો બેનો એક જ અર્થ છે. જે સમયે એને શુભભાવ થયો છે એ જ સમયે વર્તમાન જ્ઞાનની પર્યાય એવા શુભભાવને જાણવા વાળી છે 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 ને છે. જે સમયે એને અશુભભાવ થયો છે એ સમયે वर्तमान ज्ञान नी पर्याय एने जाणवा वाळी छे छे ने छे आ वात अगाउ आपणे गाथामां समझ्या छीए समयसारमांथी जे वात आपणे समझ्या छीए एटले अहींया तो वात ए चाले छे के ज्ञायक भाव नित्य ज्ञान स्वभावे अवस्थित छे पहेला तो आ वातने आपणे पकड़वानी छे आवो आपणे क्यारे विचार कर्यो ज नथी आ वातनो क्यारे विचार कर्यो नथी कि भगवान आत्मा हमेशा ज्ञान स्वभावे ज स्थित छे અને આ વાતનો જો આપણે વિચાર કરીએ અને પછી જ્ઞાન સ્વભાવે સ્થિત છે તો એનું કોઈ જ્ઞેય પણ હોય એવો પણ આપણે વિચાર કરી શકીએ કેમ કે જ્ઞાન સ્વભાવે સ્થિત છે તો જ્ઞાન તો કરે જ છે ને તો જ્ઞાન કરે છે તો એનું કોઈ એક જ્ઞેય પણ દરેક સમયે હોય છે દરેક સમયે કોઈ જ્ઞેય પણ છે અને આમાંથી જો આપણે સવળું લઈએ અને સાચો પુરુષાર્થ ઉપાડીએ તો સમ્યક દર્શન થાય સાચો પુરુષાર્થ કઈ રીતે ઉપાડવાનો કે હું જ્ઞાન સ્વભાવે સ્થિત છું હું ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવે સ્થિત છું નિત્ય જ્ઞાન સ્વભાવે સ્થિત છું નિત્ય હું જ્ઞાન કરું જ છું તો જ્ઞાન કરું છું તો કોઈ જ્ઞેય પણ છે હવે મારું જ્ઞેય શું હોય મારું સ્વરૂપ એ જ મારું જ્ઞેય હોય બીજું કાંઈ મારું જ્ઞેય હોય નહીં મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ જ એકમાત્ર મારું જ્ઞેય છે એને જ હું જાણું છું બીજા કોઈને જાણતો નથી જો આમ સવળો પુરુષાર્થ ઉપાડવામાં આવે અને ખરેખર એનું જ્ઞેય પોતાનું સ્વરૂપ જ થઈ જાય તો એને નિર્મળ પરિણામ થાય છે અને એ જ ધર્મ છે એટલે કેટલી મહત્વની વાત છે એક એક વાત આચાર્ય ભગવાને જે અહીંયા મૂકી છે તે દ્વારા બીજી અપેક્ષાઓને સમજાવે ખોટી અપેક્ષાઓ છે એના ખંડન કરે અને સાથે સાથે આપણને એક નવી દિશા આપે છે કે વસ્તુનું સ્વરૂપ જ્યારે એમ છે કે પોતે ભગવાન આત્મા જ્ઞાન ભાવે નિત્ય જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે અને બીજું કાંઈ કરતો નથી એ નિશ્ચય છે તો પછી હું એવા જ્ઞાન સ્વભાવે અવસ્થિત છું તો મારું જ્ઞેય શું હોઈ શકે આ પરનું લક્ષ કરી અને પરને જાણું એવું કાંઈ જ્ઞેય હોય નહીં મારું જ્ઞેય તો મારું સ્વરૂપ જ હોય જો આવો વિચાર કરવામાં આવે અને એનો એવો પ્રયત્ન થાય તો એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થાય એને એવો પ્રયત્ન થાય એવો પુરુષાર્થ ઉપડે કે મારું જ્ઞેય તો મારું સ્વરૂપ જ છે આ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એને જ હું તો જાણું છું બીજા કોઈને જાણતો નથી એ જ મારું સ્વરૂપ છે એ જ મારું જ્ઞેય છે એને હું જાણું છું હું એ જ રીતે જ્ઞાયક છું બસ બીજું બધું તો જણાઈ જાય છે બીજું પર બધું જણાઈ જાય છે પણ મારું લક્ષ પર તરફ છે જ નહીં હું તો ભગવાન આત્મા મારા સ્વરૂપને જાણું છું એ જ મારું એકમાત્ર જ્ઞેય છે આમ અત્યારે વર્તમાનમાં મનુષ્યની પર્યાયમાં આપણે છીએ ત્યારે પણ આવો પુરુષાર્થ કરી શકીએ એમ છીએ શું પુરુષાર્થ કરવાનો કે હું જ્ઞાન સ્વભાવી છું દરેક સમયે જ્ઞાન કરું છું અને મારું જ્ઞેય તો મારું શુદ્ધ સ્વરૂપ છે આ પર બધું જણાય છે એ કાંઈ મારું જ્ઞેય નથી એ જણાય છે તો જણાય છે અરીસામાં પ્રતિબિંબ પડે છે પણ અરીસો કાંઈ એને જાણતો નથી પ્રતિબિંબ પ્રતિબિંબના કારણે પડે છે તો પડે છે એને અરીસા ને એના તરફ લક્ષ નથી એમ હું ભગવાન આત્મા હું જ્ઞાન કરું છું તો મારું જ્ઞેય તો એકમાત્ર મારું સ્વરૂપ છે અને બહારનું બીજું બધું પર એમાં પ્રતિબિંબ થઈ જાય છે તો ભલે થાય પણ એથી કાંઈ મારું લક્ષ એ તરફ જતું નથી હું તો મારા જ્ઞાન સ્વભાવે સ્થિત છું અને મારું જ્ઞેય મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ છે આમ એ પ્રયત્ન કરે આવી દ્રઢતા કરે વારંવાર દ્રઢતા કરી અને પોતાના સ્વરૂપને જ્ઞેય બનાવે પોતાના સ્વરૂપને જ્ઞેય બનાવી અને એમ આગળ વધે તો સમ્યક દર્શન થયા વિના રહે જ નહીં પર જણાય તો પરમાં એ આકર્ષિત થાય નહીં પરના જ્ઞાન થાય તો એના તરફ એ રૂચિ બતાવે નહીં એમાં આગળ વધે નહીં પરના જ્ઞાન છે એને ત્યાંને ત્યાં જ એ અટકાવે કે એ બધું જ્ઞાન નથી એ મારું જ્ઞેય પણ નથી એને જાણીને મારે કાંઈ કામ પણ નથી હું એમાં કોઈ રીતે રંજિત થતો નથી હું પરને જાણું એની સાથે જોડાતો નથી એ તરફ મારું લક્ષ્ય જ નથી, કેમ કે હું તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છું અને મારું જ્ઞેય તો મારું પોતાનું સ્વરૂપ જ છે. ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એને હું જાણું છું, બસ એ સિવાય બીજી કોઈ વાત નથી. આમ વારંવાર એ ઘૂંટણ કર્યા કરે, વારંવાર એ જ વાતને દ્રઢ કર્યા કરે, તો પછી બધા વિકલ્પો શાંત પડી જાય. વિકલ્પના કાળે પણ એની દ્રષ્ટિ આત્મા તરફ જાય. આવો પુરુષાર્થ એને સવિકલ્પ દશામાં એટલે વિકલ્પ સહિત કરવાનો છે. હજી તો એ વિકલ્પ સહિત જ છે. મારું જ્ઞેય મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ પણ વિકલ્પ છે, પણ આ વિકલ્પમાં એણે આ રીતે પુરુષાર્થ કરવાનો છે. આવા વિકલ્પ દ્વારા એણે પુરુષાર્થ કરવાનો છે. કેમ કે નિર્વિકલ્પ થવું છે તો કઈ એમને નહીં થવાય, વિકલ્પ દ્વારા જ આગળ વધી અને નેરો ડાઉન કરતા 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 વિકલ્પ રહિત થવાનો. ખૂબ સરસ વાત છે પ્રભુ. ગુરુદેવે બહુ મોટો ઉપકાર કર્યો છે અને આ બધી વાત આપણને આપી છે. હવે અહીંયા વાત લઈએ, આચાર્ય ભગવાને આ જે વાત કરી એમાં મૂળ તો પેલી દલીલ જે છે એ દલીલને એક અપેક્ષાએ તો ખોટી પાડી દીધી, પણ હજી બીજી અપેક્ષા જે છે એટલે બીજી વાત, દલીલની એક વાતને તો ખોટી પાડી સમજાયું, પણ બીજી વાત જે છે એને હવે આચાર્ય ભગવાન કઈ રીતે ખોટી પાડી અને મૂળ વાત સાચી ઠરાવે છે એ બધું હવે આગળ આપણે સમજવાનું છે. બીજી વાત એ છે કે કર્મ જ આ વિભાવ ભાવનો કરતા છે એવી અજ્ઞાનીની જે દલીલ બીજી એ વાત છે, એ વાતને આચાર્ય ભગવાન કઈ રીતે હવે સુલઝાવે છે કે કઈ રીતે આત્મા અજ્ઞાન અવસ્થામાં વિભાવ ભાવનો કરતા થાય છે એ બધી વાત આજે આપણે હવે લઈએ છીએ. તો અહીંયા શું કહે છે કે સામાન્ય એક જ્ઞાયક ભાવ નિત્ય જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે. આમ હોવા છતાં કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદી ભાવોના જ્ઞાન સમયે, કર્મથી ઉત્પન્ન થતા એટલે કે કર્મના ઉદયના નિમિત્તે ઉત્પન્ન થતા મિથ્યાત્વ આદિ ભાવોના જ્ઞાન સમયે, એટલે એનું જ્ઞાન કરે છે ત્યારે, અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, કોણ? અજ્ઞાની. અનાદિથી એ જ્ઞેય અને જ્ઞાનના ભેદ જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે કહે છે કે હવે એ જ્ઞાયક ભાવના વર્તમાનમાં એટલે એની વર્તમાન પર્યાયમાં જ્યારે કર્મના સંબંધી વિકાર થાય ત્યારે તે કાળે એટલે તેના જ્ઞાનના કાળે, આ વિકાર થયો છે તેનું જ્ઞાન કરે છે તે કાળે, આ વિકારના પરિણામ તે જ્ઞેય અને હું તો તેનો જાણનાર ભિન્ન જ્ઞાતા દ્રવ્ય છું એવા ભેદ જ્ઞાનથી તે શૂન્ય છે. એવું ભેદ જ્ઞાન હોવું જોઈએ કે આ વિકારના પરિણામ એ જ્ઞેય છે અને એનાથી જુદો હું જાણનારો જ્ઞાયક છું. એ જ્ઞેય છે અને એનાથી જુદો હું જાણનારો જ્ઞાયક છું. આ પર જ્ઞેય છે, આ વિકારના પરિણામ એ જ્ઞેય અને હું તો એને જાણનાર ભિન્ન જ્ઞાતા છું. આવું ભેદ જ્ઞાન હોવું જોઈતું હતું પણ એને એવું ભેદ જ્ઞાન નથી, એટલે એ પર જ્ઞેય છે, વિકારી ભાવ છે. એ વિકારી ભાવને એ જાણે છે અને એની સાથે જોડાઈ જાય છે. એ વિકારી ભાવને એ પોતા રૂપ જાણે છે એમ એની સાથે જોડાઈ જાય છે. એટલે જ્ઞાન તો કરે જ છે, પણ એ જ્ઞાન કઈ રીતે કરે છે? તો કે અજ્ઞાન ભાવે એ જ્ઞાન કરી રહ્યો છે. એ પરિણામ જે છે એ અજ્ઞાન રૂપ પરિણામ એના થાય છે. શેના પરિણામ? જ્ઞાનના પરિણામ. જ્ઞાનના પરિણામ એ અજ્ઞાન રૂપ થયા છે, એટલે અજ્ઞાન રૂપ થયા એટલે ત્યાં એને અજ્ઞાન અવસ્થામાં જીવનું કાર્ય કહેવામાં આવ્યું. પરિણામ જ્ઞાનના કેવા થયા છે કે જ્ઞાન તો કરે છે પણ એ પરિણામમાં એને જ્ઞેય અને જ્ઞાનનું ભિન્નપણું નથી, એને ભેદ જ્ઞાન નથી. એટલે જે પર જ્ઞેય છે, શુભ ભાવ કે અશુભ ભાવ છે, તે પર જ્ઞેય છે. એ જ્ઞેયને એ પોતા રૂપ માને છે એની સાથે જોડાઈ જાય છે, એકત્વ કરે છે, અને એ વિભાવ ભાવના પરિણામ, શુભાશુભ પરિણામ કે મિથ્યાત્વના પરિણામ એ પોતે છે, એ પોતાના છે એમ એને પરજ્ઞેયને પોતારૂપ માને છે. એટલે એ પોતારૂપ માન્યતા થાય છે, એટલે પોતારૂપ એ જ્ઞાનમાં એ એમ માને છે, જ્ઞાન કરે છે, વિકાર થયો છે એનું એ જ્ઞાન કરે છે, શુભભાવ થયો છે એનું જ્ઞાન તો કરે છે, પણ જ્ઞાન કરી અને એને પોતાથી જુદા માનવાના હતા કે આ પરજ્ઞેયો છે, એ મારું સ્વરૂપ નથી, એ મારાથી જુદા છે, આવી માન્યતા કરવી જોઈતી હતી. પણ આ બિચારાને ભેદ જ્ઞાન નથી, ભેદ જ્ઞાન નથી એટલે એ જે જ્ઞેય છે, શુભ ભાવ કે અશુભ ભાવ છે, જે જ્ઞેય છે એને જાણવા માત્ર સુધી સીમિત રહેવાને બદલે એની સાથે એ જોડાઈ જાય છે અને એ જ્ઞેયને એ પોતાનું સ્વરૂપ માને છે, પોતા રૂપ માને છે. એટલે એવા વિકારી પરિણામને એ પોતાનું સ્વરૂપ માને છે, કે એમાં આત્મા છે એમ માને છે, પોતે છે એમ માને છે. પણ આવું માનવું થાય કઈ રીતે થાય છે? તો કે એને એ અજ્ઞાનપણે પોતે પોતાના જ્ઞાનને પરિણમાવે છે માટે થાય છે. અજ્ઞાનપણે શું પરિણમાવ્યું? કે જે પરજ્ઞેય છે એને આત્મા માન્યો, એ અજ્ઞાનપણું એમ એ પોતાના જ્ઞાનને પરિણમાવે છે. એટલે અહીંયા શબ્દ એમ લીધા છે કે અજ્ઞાનપણે જ્ઞાનને પરિણમાવે છે. કેમ કે ભૂલ થઈ ને, જે પરજ્ઞેય હતું એ પોતાથી જુદું હતું, એને એમ પોતાથી જુદું માનવાને બદલે એને પોતારૂપ માન્યું, એટલે એ અજ્ઞાન થયું. એટલે અજ્ઞાન રૂપ ભાવ જે થયો, એ અજ્ઞાન રૂપે એ પોતે પોતાના જ્ઞાનને પરિણમાવે છે. કેમ કે જ્ઞાન તો થઈ જ રહ્યું છે, કે આવું થયું એને અજ્ઞાન અવસ્થામાં જીવનું કાર્ય કહ્યું. એટલે એમ જીવ અજ્ઞાન અવસ્થામાં કરતા થાય છે, આમ આચાર્ય ભગવાનનું સમજાવવું છે. પણ એના સ્થાને જો એને ભેદ જ્ઞાન હોત અને જો આવા વિકારી પરિણામ થયા હોત, તો એ ભેદ જ્ઞાનને કારણે એવા વિકારી પરિણામ કે જે જ્ઞેય છે એને જ્ઞેય તરીકે પોતાથી જુદા માનત, એટલે જે જ્ઞેય છે એને જેમ છે તેમ યથાર્થ માનત, એટલે કે એનું જ્ઞાન જેમ છે તેમ એ કરત, એટલે જ્ઞાનપણે જ્ઞાનને પરિણમાવત, તો એ જ્ઞાનપણે જ્ઞાનને પરિણમાવત. અને એમ થાત, એમ જો થાત, તો એને જે પરિણમન થાત એ જ્ઞાન ભાવે જ્ઞાનનું પરિણમન થાત, તેથી એના પરિણામ નિર્મળ થાત. એટલે એ રીતે જ્ઞાન અવસ્થામાં એ અકર્તા જ થાત, પછી એને વિકારી ભાવનું કરતા પણ એવું કાર્ય થાત જ નહીં. કેમ કે એ જ્ઞાનપણે જ્ઞાનને પરિણમાવે છે, એટલે હવે કોઈ કરતા પણ રહેતું નથી. કેમ કે જ્ઞાન એ એનો સ્વભાવ છે, અને જ્ઞાનને જ્ઞાન ભાવે પરિણમાવવું એ એનો સ્વભાવ હોવાથી એમાં કોઈ બીજું વિશેષ કાર્ય થતું નથી. એમ એ જ્ઞાન અવસ્થામાં એ અકર્તા જ છે, જીવ જ્ઞાન અવસ્થામાં અકર્તા જ છે, એ પણ વાત સાથે સિદ્ધ કરી દે છે. એટલે જ્યાં સુધી અજ્ઞાન અવસ્થામાં છે ત્યાં સુધી જીવ વિકારી ભાવનો કરતા થાય છે, અને એવા વિભાવ ભાવ વિકારી ભાવ થવા છતાં જો જીવ જ્ઞાન અવસ્થાએ છે તો માત્ર એવા વિકારી ભાવનો એ જ્ઞાતા દ્રષ્ટા થાય છે, પણ એનો કરતા થતો નથી. આવી વાત છે. હવે એ વાતને અહીંયા એ જ રીતે સરસ રીતે ગુરુદેવે પણ સમજાવી છે, આચાર્ય ભગવાને પણ ખૂબ સરસ રીતે સ્પષ્ટતા કરી છે, અને ગુરુદેવે તો એ વાતને બરાબર સમજાવી દીધી છે. જે છે કે અજ્ઞાનીની વાત ને અહીંયા પહેલા તો લીધી કે એ એવા ભેદ જ્ઞાનથી શૂન્ય છે, અનાદિથી તેને એવું ભેદ વિજ્ઞાન નથી, કે રાગાદી વિકારના પરિણામ થયા તેના જ્ઞાન કરવાના સમયે તેના જાણવાને કાળે તેનું ભિન્નપણાનું જ્ઞાન થવું જોઈતું હતું. રાગાદી વિકારના પરિણામ ભિન્ન અને તેને હું જાણનારો ભિન્ન એવું ભેદ જ્ઞાન થવું જોઈએ, પણ આ વિચારો અજ્ઞાની ભેદ જ્ઞાનથી શૂન્ય છે એટલે આને એવા ભેદ જ્ઞાનનો અનાદિકાળથી જ અભાવ છે અને તેથી તે જ્ઞેય એવા રાગાદી વિકારને પોતાના માને છે. આવી ભૂલ. આગળ છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે આત્મા જ્ઞાન સ્વભાવી વસ્તુ નિત્ય ધ્રુવ ત્રિકાળ છે, તેમાં બદલવું નથી, પણ તેની પર્યાયમાં કર્મના નિમિત્તના સંબંધે રાગાદી વિકાર થાય છે. જો ભગવાન આત્મા ત્રિકાળ તો શુદ્ધ છે, એમાં તો કાંઈ બદલાવ થતો જ નથી. એ જ્ઞાન સ્વભાવી વસ્તુ નિત્ય ધ્રુવ છે, એમાં તો કાંઈ બદલવું થતું નથી. આ જે બધું બદલાવ જે કંઈ ફેરફારો થતા જે દેખાય છે એ તો એની પર્યાયમાં છે, એ પર્યાયમાં છે અને એમાં નિમિત્ત તરીકે કર્મ છે. એટલે પર્યાયમાં કર્મના નિમિત્તે આ બધા શુભાશુભ ભાવ રાગાદી વિકાર આ બધું થઈ રહ્યું છે, બધો બદલાવ છે એ પર્યાયમાં છે અને એમાં કર્મનું નિમિત્ત છે. તે વિકાર થવાના કાળે, એવો વિકાર જ્યારે થાય તે કાળે જ્ઞાન એને જાણે છે, કેમ કે જ્ઞાનનો સ્વભાવ છે એટલે જ્ઞાન તો એને જાણે છે. આ દયાદાન આદિ શુભ ભાવ રાગના પરિણામ થયા તે જ્ઞેય અને હું તો તેને સ્પર્શ કર્યા વિના જ તેને જાણવાના જ્ઞાન સ્વભાવવાળો જ્ઞાયક છું એમ ભિન્નપણું એને વર્તે છે, પણ એ જ્ઞાન સ્વભાવે થયો છે તો એને એવું ભિન્નપણું દેખાય. એને ભેદ જ્ઞાન થયું હોય તો એવું એને ભિન્નપણું જણાય, પણ હવે ભેદ જ્ઞાન નથી, એને ભેદ જ્ઞાન નથી, એ અજ્ઞાની છે તો એને એ ભિન્નપણું જણાતું નથી. એટલે એમ એ ભિન્નપણું જાણવાને બદલે ભેદ જ્ઞાનના અભાવને કારણે એ જ્ઞેય અને જ્ઞાયકનું ભિન્નપણું જાણવાને બદલે અનાદિથી એવા ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે એ જ્ઞેય અને જ્ઞાયકનું ભિન્નપણું જાણતો નથી, પણ એને લીધે એ ભૂલ કરી બેસે છે અને જે જ્ઞેય છે એને પોતા સ્વરૂપે જાણે છે. ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે પોતા સ્વરૂપે જ્ઞેયને જાણે, એ રાગના પરિણામને પોતા સ્વરૂપ જાણે છે. આગળ 259માં પાના ઉપર કહે છે કે એ ભેદ જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે એ જ્ઞેય છે એને પોતા સ્વરૂપે જાણે છે, એટલે કે એવા શુભાશુભ ભાવના રાગના પરિણામને એ પોતા સ્વરૂપ જાણે છે. રાગની જે ક્રિયા થઈ તે પોતાની છે એમ અજ્ઞાની જાણે છે. આ પ્રમાણે રાગને એટલે પરને આત્મા તરીકે જાણતો એવો તે રાગ, રાગ એટલે એ પર છે, એ કાંઈ સ્વ નથી, શુભભાવ છે એ પણ કાંઈ પોતાનો નથી, એટલે એ બધું પર છે, એ બધાને એ આત્મા તરીકે પોતા તરીકે જાણતો એવો તે જ્ઞાયક ભાવ. હવે આ પરને આત્મા તરીકે જાણતો એવો એ જ્ઞાયક ભાવ તો કેવો કહેવાય? એ તો અજ્ઞાનરૂપ કહેવાય. જે પોતાનું નથી એને પોતા તરીકે જાણવું એ તો અજ્ઞાન થયું. એટલે અહીંયા એ વાત કરે છે કે આ પ્રમાણે રાગને એટલે પરને આત્મા તરીકે જાણતો તે જ્ઞાયક ભાવ એ અજ્ઞાનરૂપ છે, એટલે એને એમ કહેવાય, શું કહેવાય, કે વિશેષ અપેક્ષાએ જ્ઞાનના પરિણમનને અજ્ઞાનરૂપ કરે છે એમ કહેવાય. એનો અર્થ એ થયો કે જ્ઞાનનું પરિણમન તો થઈ રહ્યું છે પણ એને એ અજ્ઞાનરૂપ કરે છે. કેમ અજ્ઞાનરૂપ? કઈ રીતે કર્યું? તો કે જે પોતાનું નથી એને પોતા રૂપે જાણ્યું, જે શુભભાવ કે અશુભભાવ કે મિથ્યાત્વના પરિણામ થયા કે રાગ થયો કે દ્વેષ થયો કે ક્રોધ થયો કે માન થયું એને એ આત્મા તરીકે જાણે છે એમ એવા એ જ્ઞાયક ભાવને, એવા એ જ્ઞાયક ભાવને એટલે એવી રીતે એ અજ્ઞાન ભાવને એ પોતા રૂપે કરે છે, એટલે વિશેષ અપેક્ષાએ એમ કહ્યું કે જ્ઞાન તો કરે છે પણ એવા જ્ઞાનમાં એ જ્ઞાનને અજ્ઞાન રૂપ કરે છે. એટલે વિશેષ અપેક્ષાએ, એટલે કે એમ કહેવાય, એનો અર્થ એમ થાય કે જ્ઞાનના પરિણામને અજ્ઞાન રૂપ કરે છે. જ્ઞાનના પરિણામને જે પોતાનું નથી એને પોતાનું માની અને એ અજ્ઞાન રૂપ કરે છે. જે પોતાનું નથી એને પોતાનું માનવું એ અજ્ઞાન છે. જે પોતાનું નથી એને પોતા રૂપે જાણવું, એવી રીતે જ્ઞાન કરવું, તો એ જ્ઞાનના પરિણામને એ અજ્ઞાન રૂપ કર્યું એમ કહેવાય. એટલે કહે છે કે જ્ઞાનના પરિણામને એમ એ અજ્ઞાન રૂપ કરતો, પર્યાયમાં મિથ્યા જ્ઞાન રૂપ કરતો, તે રાગનો કરતા છે એમ સ્વીકારવું. શું કરી રહ્યો છે? જે પર છે, જે પોતાનું નથી એને પોતા રૂપે એટલે આત્મા રૂપે જાણે એમ એ જ્ઞાનના પરિણામને અજ્ઞાન રૂપ કરે છે. એટલે એમ એક કાર્ય થયું. એટલે આચાર્ય ભગવાન કહે છે કે આમ અજ્ઞાન અવસ્થામાં એ રાગનો કરતા થાય છે, આમ સમજવું. બહુ સરસ રીતે સ્પષ્ટ કર્યું કે અજ્ઞાન અવસ્થામાં જીવ રાગ કે શુભાશુભ ભાવ કે ક્રોધના ભાવ કે માનના ભાવ કે એ જે કઈ ભાવ, મિથ્યાત્વ ભાવ, એ બધાનો કરતા કઈ રીતે થાય છે. આ વાત ગુરુદેવ આપણને આચાર્ય ભગવાને જે સમજાવ્યું છે એમાંથી ખૂબ સ્પષ્ટ કરી દીધી. આગળ અહીંયા 259માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આ વાત તો બરાબર, આવું કરતાપણું તો સમજાયું, પણ હવે એવું એ કરતાપણું, એવું કરતાપણું કે અજ્ઞાન ભાવે જીવ વિભાવ ભાવ વિકારી ભાવ શુભાશુભ ભાવનો કરતા છે, એવું કરતાપણું. શેનું કરતાપણું દર્શાવ્યું છે? કરતાપણું શેનું દર્શાવ્યું? અજ્ઞાન અવસ્થામાં વિકારી ભાવનું કરતાપણું જીવને છે. તો આવું કરતાપણું ક્યાં સુધી છે? જવાબ તો સહેલો છે, આપણે પણ જાણીએ છીએ, કેમ કે એ જે કથન છે એની અંદર જ જવાબ તો ભરેલો છે કે અજ્ઞાન અવસ્થામાં જીવને વિકારી ભાવનું કરતાપણું છે. એટલે એનો અર્થ જ એ થયો કે અજ્ઞાન અવસ્થા મટી જાય તો પછી જીવને એવું વિકારી ભાવનું કરતાપણું પણ ટળી જાય. એટલે એ સવાલની અંદર જ જવાબ તો સમાય છે. કહે છે કે એ કરતાપણું ક્યાં સુધી છે? અને એનો જવાબ આપ્યો છે, બહુ સરસ રીતે અહીંયા આપણે સમજીએ. આચાર્ય ભગવાન કહે છે પહેલા કે તે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદ વિજ્ઞાનના આદિથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી પૂર્ણ અર્થાત ભેદ વિજ્ઞાન સહિત થવાને લીધે આત્માને જ આત્મા તરીકે જાણતો એવો તે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાન રૂપ જ જ્ઞાન પરિણામે પરિણમતો થકો, એટલે જ્ઞાન રૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તે રૂપે જ પરિણમતો થકો, કેવળ જ્ઞાતાપણાને લીધે સાક્ષાત અકર્તા થાય. બહુ સરસ વાત. એક એક લીટીને આપણે સમજીએ એટલે બરાબર સહેલાઈથી સમજાય. કહે છે કે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદ વિજ્ઞાનના આદિથી ભેદ વિજ્ઞાનના આદિથી ભેદ વિજ્ઞાનની આદિ હોય, ભેદ વિજ્ઞાનની આદિ હોય એટલે ભેદ વિજ્ઞાનની શરૂઆત થાય. આદિ અનાદિ નથી, અનાદિ એટલે જેની આદિ નથી, જેની શરૂઆત ક્યારે થઈ નથી એને અનાદિ કહીએ છીએ. અહીંયા ભેદ વિજ્ઞાનની આદિ, આપણને જ્યારે ભેદ વિજ્ઞાન થાય ત્યારે એની આદિ કહેવાય. અને એક વખત ભેદ વિજ્ઞાન થયું પછી એ અનંતકાળ સુધી રહે છે. એટલે એવું ભેદ જ્ઞાન આપણને થાય તો એ ભેદ જ્ઞાનની આદિ થઈ, ભેદ જ્ઞાનની શરૂઆત થઈ. શું કહે છે? કે તે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદ વિજ્ઞાનના આદિથી, હવે આ ભેદ વિજ્ઞાનની આદિ થઈ એટલે આદિથી શું થાય એ સાથે આપ્યું કે ભેદ વિજ્ઞાનના આદિથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી પૂર્ણ. જ્ઞેય અને જ્ઞાન બંને જુદા છે એવું ભેદ વિજ્ઞાન, જ્ઞેયથી પોતે ભગવાન આત્મા જુદો છે એવું પૂર્ણપણે એને ભેદ વિજ્ઞાન થાય. એટલે ભેદ વિજ્ઞાનના આદિથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી પૂર્ણ થાય, અને એવો પૂર્ણ થાય તો શું થાય? એટલે કે એવો જ્યારે ભેદ વિજ્ઞાન સહિત થયો છે, એવો ભેદ વિજ્ઞાન સહિત થયો છે તો એવા ભેદ વિજ્ઞાન થવાને લીધે એ પછી આત્માને જ આત્મા તરીકે જાણશે. પેલા અજ્ઞાની હતો ત્યારે એ પેલા વિભાવ ભાવને, શુભાશુભ ભાવને આત્મા તરીકે જાણતો હતો, પણ હવે એને ભેદ વિજ્ઞાન થયું એટલે એ આત્માને જ આત્મા તરીકે જાણશે. એટલે જ્યારે ભેદ વિજ્ઞાનથી એ પૂર્ણ છે, ભેદ વિજ્ઞાન સહિત છે, અને એમ ભેદ વિજ્ઞાન થવાને લીધે આત્માને જ આત્મા તરીકે જાણશે, અને જ્યારે એ આત્માને જ આત્મા તરીકે જાણતો થાય, આત્માને જ આત્મા તરીકે જાણે તો એમાં જ્ઞાનને એ જ્ઞાન રૂપે જ પરિણમાવે છે, જ્ઞાનને અજ્ઞાન રૂપ કરતો નથી. બહુ સરસ વાત અહીંયા મૂકી દીધી. જયારે અજ્ઞાની હતો ત્યારે તો એ જ્ઞાન કરતો હતો, પણ જ્ઞાનને અજ્ઞાન રૂપ પરિણમાવતો હતો. અહીંયા તો હવે આત્માને જ આત્મા તરીકે જાણે છે એટલે શું થયું? આત્માને આત્મા તરીકે જાણે છે તો એ જ્ઞાયક ભાવ એ કેવો છે? તો કે જ્ઞાન રૂપ જ છે. એટલે વિશેષ અપેક્ષાએ શું કહે છે કે જ્ઞાન રૂપ જ જ્ઞાન પરિણમે, જ્ઞાન રૂપ જ એનું જ્ઞાન પરિણમે છે, અને એમ જ્ઞાન રૂપ જ જ્ઞાન પરિણામે એ આત્મા પરિણમે છે. એટલે કે જ્ઞાન રૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તે રૂપે જ પરિણમે છે. આત્માના જ્ઞાનનું પરિણમન તો જ્ઞાન રૂપ જ હોવો, જ્ઞાનનું પરિણમન જ્ઞાન રૂપ જ હોવું જ જોઈએ. પણ અજ્ઞાન અવસ્થામાં એનું પરિણમન અજ્ઞાન રૂપ થાય છે, જ્યારે હવે એને ભેદ જ્ઞાન થયું છે તો જ્ઞાન રૂપ એવું જે જ્ઞાનનું પરિણમન હવે તે રૂપે જ એ પોતે પરિણમે છે. એટલે આમ એ જ્ઞાતાપણાને લીધે હવે એ વિભાવભાવનો કરતા થતો નથી, અકર્તા થાય છે, સાક્ષાત અકર્તા થાય છે. કેમ કે જ્ઞાનનું પરિણમન જ્ઞાન રૂપે થાય એમાં કાંઈ કરવા પણ છે નહીં. જ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તે રૂપે જ એ પરિણમે તો એમાં એને કાંઈ કરવા પણ છે નહીં, એટલે એ અકર્તા ઠર્યો. કઈ રીતે અકર્તા ઠર્યો? કે પોતે જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન સ્વભાવે સ્થિત છે, અને પોતે જ્ઞાન રૂપે જ જ્ઞાનને પરિણમાવે છે, એમ એ જ્ઞાન રૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તે રૂપે જ પરિણમતો થકો કેવળ જ્ઞાતાપણે જ રહે છે, એટલે સાક્ષાત અકર્તા થાય છે. જ્યાં સુધી અજ્ઞાન ભાવે છે ત્યાં સુધી વિભાવ ભાવનો કરતા હતો, અને એવું કરતા પણ એને ભેદ જ્ઞાન થતા ચાલ્યું જાય છે. અને એટલું જ નહીં, પણ સાથે આચાર્ય ભગવાન એમ પણ સમજાવે છે કે જ્યારે એ આત્માને આત્મા રૂપે જ જાણે છે એમ એનો જ્ઞાયક ભાવ છે, તો ત્યાં જ્ઞાન રૂપે જ જ્ઞાનનું પરિણમન થયું એટલે એ પોતે સાક્ષાત અકર્તા થાય છે. એ જ્ઞાતાપણાય છે માટે એ સાક્ષાત અકર્તા થાય છે. બે વાત સાથે સમજાવી દીધી. ગુરુદેવ એને વધારે વિસ્તાર કરીને સમજાવે છે. આપણે લઈએ, અહીંયા આગળ કહે છે કે જુઓ, પહેલા કહ્યું કે આ દયા દાન વ્રત ભક્તિ ઇત્યાદિ જે રાગનો વિકલ્પ ઉઠે એ બધું પોતાની ચીજથી ભિન્ન પરજ્ઞેય છે, અને હું તો શુદ્ધ જ્ઞાન સ્વરૂપી ચૈતન્ય મહાપ્રભુ છું. એવું જ્યાં સુધી ભેદ જ્ઞાન ન થાય ત્યાં સુધી અજ્ઞાનપણે જીવ રાગનો કરતા છે એમ માનવું, આ વાત પહેલા કરી. રાગને પોતાનો જાણે અથવા પોતાનું કર્તવ્ય જાણે ત્યાં સુધી ભેદ જ્ઞાનના અભાવને લીધે જીવ રાગનો કરતા છે. રાગને કર્મ પ્રકૃતિ કરે છે એમ નહીં, રાગને કર્મ કરે છે એ તો અજ્ઞાનીની માન્યતા છે. શુભાશુભ ભાવ, વિકારી ભાવ એને કર્મ કરે છે, એનો કરતા કર્મ છે તો અજ્ઞાનીની માન્યતા છે, એ માન્યતા જ્ઞાનીની નથી. અહીંયા કહે છે કે રાગને કર્મ પ્રકૃતિ કરે છે એમ નહીં, પણ અજ્ઞાની જીવ પોતે રાગનો કર્તા છે, એટલે રાગને કર્મ પ્રકૃતિ કરે છે એ વાત તો સાવ ઉડી જાય છે. કેમ કે અહીંયા તો સિદ્ધ કર્યું કે અજ્ઞાન અવસ્થામાં, એટલે કે જયારે એ અજ્ઞાની છે ત્યારે એ વિકારી ભાવ શુભાશુભ ભાવનો કરતા છે, એ જયારે સિદ્ધ કર્યું એટલે સીધી વાત થઈ ગઈ કે કર્મ એવા શુભાશુભ પરિણામનું કરતા નથી. આપણે તો અજ્ઞાનીએ જે વાત એમ કરી હતી કે આ વિભાવ ભાવનો કરતા કર્મ છે એમ જે કહ્યું હતું એ વાત ખોટી છે, એનું ખંડન કરીએ છીએ, તો પછી એ વિભાવ ભાવનો કરતા કોણ છે એનો જવાબ આપણે શોધવો પડે ને. તો એ આચાર્ય ભગવાને આપણને આ રીતે સમજાવ્યો કે અજ્ઞાન અવસ્થામાં જીવ પોતે રાગનો કરતા છે, તો પછી અજ્ઞાન અવસ્થામાં થતા જે વિકારી ભાવ શુભાશુભ ભાવ એનો કરતા જો જીવ હોય તો પછી કર્મ તો એનું કરતા હોય જ નહીં. આવો માર્ગ છે, આવી વસ્તુ સ્થિતિ છે. એટલે અજ્ઞાનીની બંને દલીલો, એક તો દલીલ શું હતી કે કર્મ છે તે વિકારી પરિણામનું કરતા છે, એ દલીલ એ પણ ઉડી જાય છે. અને બીજી દલીલ એની એ હતી કે જો જીવને કરતા પણ હોય તો આત્મા આત્માને કરે છે, એ દલીલ એ રીતે આત્માનું કરતા પણ એ વાત પણ એની ઉડી જાય છે. એ બધું સિદ્ધ કર્યું, આત્મામાં દ્રવ્યમાં તો કાંઈ કરવા પણ છે જ નહીં, એટલે એ રીતે આત્માને આત્માનું કરતા પણ નથી. પરંતુ આત્માને કરતા પણ જે છે એ તો અજ્ઞાન અવસ્થામાં કરતા પણ છે, અને અજ્ઞાન અવસ્થામાં એ વિભાવ ભાવનો કરતા થાય છે એમ સિદ્ધ કર્યું. એટલે બીજી વાત પેલી પણ ઉડી ગઈ કે કર્મ વિભાવ ભાવનું કરતા એ વાત પણ ઉડી ગઈ, એટલે એક સાથે બે વાતનો અહીંયા નિકાલ થઈ ગયો. આત્મા અજ્ઞાન અવસ્થામાં રાગનો કરતા છે એમ કહેતા કથનચિત આત્મા કરતા છે એવી વાત જીનવાણીમાં જે આવી એ પણ બરાબર રહે છે, અને સાથે સાથે જે અજ્ઞાનીની વાત કે કર્મ છે તે રાગનું અથવા તો વિભાવ ભાવનું કરતા છે એ વાત ખોટી થઈ. આ રીતે બે વાતના સમાધાનો અહીંયા આચાર્ય ભગવાને આપણને આપ્યા, આવી વસ્તુ સ્થિતિ છે. થોડોક વધુ વિસ્તાર ગુરુદેવ અહીંયા કરે છે, ક્યાં સુધી આ અજ્ઞાન રહે છે એ વાતને પણ હજી આગળ ગુરુદેવ સમજાવે છે, તો આપણે એ બધું પણ લઈએ તો દ્રઢતા વધારે થાય. 260માં પાના ઉપર છેલ્લે અહીંયા કહે છે કે અહીં કહે છે કે એ બહારનો વૈભવ, આ બધી વાતો બહારના વૈભવ આ તે બધું જે છે એ તો બધા એનાથી જુદા છે, એને ભેદ જ્ઞાન નથી એટલે એ માને છે કે એ પોતાનું છે, તો એને માટે અહીંયા આગળ વાત કરે છે કે બહારનો વૈભવ તો દૂર રહ્યો પણ આ દયા દાન વ્રત આદિના શુભભાવ પણ એને પોતાના છે અને કરવા યોગ્ય છે એવું જે ભાસે છે એ અજ્ઞાન અવસ્થાને કારણે ભાસે છે. એટલે કહે છે કે એ બહારનો વૈભવ તો દૂર રહો, આ દયાદાન વ્રત આદિના શુભભાવ પણ ત્યાં સુધી કરવા યોગ્ય ભાસે છે જ્યાં સુધી એને ભેદ વિજ્ઞાનનો અભાવ છે. ભેદ વિજ્ઞાનનો અભાવ છે એટલે કે આ બધું પર છે તે જુદું છે પોતાથી જુદું છે એમ જ્યાં સુધી એને ભેદ જ્ઞાન નથી ત્યાં સુધી એને આ બધામાં કરવા પણ લાગે છે કે પોતે આ બધું બહારના જે વૈભવ મળ્યા છે એ પોતાના છે અને એને એ પોતે વધારે, એને જે આ માલ મિલકત ધન બધું મળ્યું છે તો એ બધું પોતાનું છે અને પોતાની મહેનતથી મળ્યું છે તો એનો એ વધારો કરે એવી એની ઊંધી માન્યતા છે. કેમ કે એને ભેદ જ્ઞાન નથી, એ બધું પર છે પોતાથી જુદું છે પોતાનું સ્વરૂપ નથી એવું એને ભેદ જ્ઞાન નથી ત્યાં સુધી એને એ બધા વૈભવ જે છે ને એમાં એને વધારવાનું એને થાય છે, એમાં એ કાંઈક કરે છે એવી એને વૃત્તિ થાય છે. અને બીજું સાથે શુભભાવમાં પણ એને એમ થાય છે કે એ બધું હું કરી શકું છું અને એ બધું મારું કામ છે અને એ મારું સ્વરૂપ છે. આ શુભભાવને પણ કરવા જેવા છે કેમ કે એ મારું સ્વરૂપ છે એવી માન્યતા એની ક્યાં સુધી છે, તો કે જ્યાં સુધી એને ભેદ વિજ્ઞાનનો અભાવ છે. ભેદ વિજ્ઞાનમાં તો એ સ્વ અને પરને સ્પષ્ટ જાણે છે, સ્વ અને પરને જેમ છે તેમ સ્પષ્ટ જાણે છે, પોતે સ્વ અને બીજું બધું પર. આ પરના લક્ષે થતો જે ભાવ છે એને પર કહ્યો, જયારે સ્વના લક્ષે થતો જે ભાવ એ પોતાનો સ્વભાવ એ જ પોતાનું સ્વરૂપ છે, એ સિવાય બીજું કાંઈ પોતાનું નથી, બીજું બધું પર છે. આવું ભેદ જ્ઞાન જ્યાં સુધી નથી ત્યાં સુધી એની દ્રષ્ટિ પર તરફ રહે છે, ત્યાં સુધી એની દ્રષ્ટિ પર તરફ રહે છે. અને પરમાં જયારે એ દ્રષ્ટિ કરે છે ત્યારે એ ભૂલ કરે છે, એને પોતા રૂપે માને છે. આ બધી ભૂલ, આ બધી ભૂલ પર માં પોતા પણ એ માને છે અને આ સ્વભાવ એ કરવા લાયક છે એમ જે માને છે, એ બધું ભેદ વિજ્ઞાનના અભાવને કારણે. અને ત્યાં સુધી એ અજ્ઞાની જીવ તેનો કરતા થાય છે, એટલે એવા વિભાવ ભાવનો કરતા થાય છે. પર પદાર્થનો તો કરતા થઈ શકે નહીં, પર પદાર્થ છે એ તો જુદું દ્રવ્ય છે, એનું તો એ કાંઈ કરી શકતો જ નથી. પણ એને કરવાના જે ભાવ વિભાવ ભાવ એનો એ કરતા થાય. એ એમ કહે કે આ મેં મોટર બનાવી, કે મેં આ કોમ્પ્યુટરની રચના કરી, કે પછી આ હું ફેક્ટરી ચલાવું છું એમાં કંઈક પ્રોડક્શન કરું છું, કે ઘરમાં એ એમ કહે કે હું આ રસોઈ કરું છું, રોટલી કરું છું કે પૂરી કરું છું. તો આવા પરદ્રવ્યને તો એ કરી શકતો નથી, એ તો સમજાય છે. પણ એ પરદ્રવ્યને કરવાપણાનો ભાવ, એ ભાવનો એ અજ્ઞાન અવસ્થામાં કરતા છે. પરને હું કરું અથવા તો પરમાં હું ફેરફાર કરું અથવા તો પર મારું છે એવો ભાવ પરદ્રવ્યમાં એ ખરેખર તો કાંઈ કરી શકતો જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું તો કાંઈ કરે નહીં, એ તો પરદ્રવ્યના પરિણામે એના કારણે થાય. એટલે એ તો વાત દૂર રહી, એટલે બહારનો આ વૈભવ ને એ બધામાં એનું કરવા પણ એ તો વાત રહેતી જ નથી, એ તો દૂર રહી. પણ છતાંય એવું કરવાનો જે ભાવ, જે અશુભ ભાવ, અને બીજો શુભ ભાવ કે દયા દાન વ્રત તપ આદિનો શુભ ભાવ કે જે હું કરું છું, કરી શકું છું અને કરવા યોગ્ય છે એમ, એ બંને પ્રકારે એ બધા વિભાવ ભાવો, શુભ અને અશુભ ભાવો, એનો કરતા જીવ અજ્ઞાન અવસ્થામાં છે. એટલે જ્યાં સુધી એને ભેદ જ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી અજ્ઞાની જીવ તેનો કરતા છે. આગળ કહે છે 261માં પાના ઉપર, પણ જ્યાં સૂક્ષ્મ વિકલ્પથી પણ ભિન્ન હું એક જ્ઞાયક સ્વભાવી ચિદાનંદ ઘન પ્રભુ આત્મા છું એમ અંતરદ્રષ્ટિ વડે તે ભેદ વિજ્ઞાન સહિત થાય છે ત્યારે આત્માને જ આત્મા તરીકે જાણે છે. શું કહે છે કે સૂક્ષ્મ વિકલ્પથી પણ જુદો, કોઈ સૂક્ષ્મ વિકલ્પ કે હું જ્ઞાયક છું એવો વિકલ્પ પણ નહીં, વિકલ્પ નહીં, એ ભાવ ખરો પણ વિકલ્પ નહીં. એટલે કહે છે કે જ્યાં સુધી સૂક્ષ્મ વિકલ્પથી પણ ભિન્ન, અને એનાથી ભિન્ન કેવો, તો કે હું એક જ્ઞાયક સ્વભાવી ચિદાનંદ ઘન પ્રભુ આત્મા છું, અને એમ માત્ર વિકલ્પમાં નહીં પણ એમ અંતરદ્રષ્ટિ વડે તે ભેદ વિજ્ઞાન સહિત થાય એમ અંતર તરફ દ્રષ્ટિ કરી અને એવા ભેદ જ્ઞાન સહિત થાય એમ એને ભેદ જ્ઞાન થઈ જાય, સ્વરૂપનું લક્ષ્ય કરીને જ્યારે એને એવું ભેદ જ્ઞાન થાય ત્યારે આત્માને જ આત્મા તરીકે જાણે. અને જ્યારે એવી રીતે એ આત્માને જ આત્મા તરીકે જાણે છે ત્યારે એવો જાણતો થકો તે જ્ઞાયક ભાવ, એ વિશેષ અપેક્ષાએ જોઈએ તો જ્ઞાન રૂપ જ જ્ઞાન પરિણામે પરિણમતો થકો કેવળ જ્ઞાતાપણાને લીધે સાક્ષાત અકર્તા થાય છે. વિશેષ અપેક્ષાએ એટલે થોડો ગુરુદેવ વધારે વિસ્તાર કરે છે અને સમજાવે છે કે વિશેષ અપેક્ષાએ એટલે કે ત્રિકાળી દ્રવ્ય ગુણ ક્ષેત્ર તો અકર્તા છે, ત્રિકાળી દ્રવ્ય ગુણ ક્ષેત્ર તો અકર્તા છે. એટલે કે આત્મા દ્રવ્ય અપેક્ષાએ જે આપણે વિચાર કરી છીએ, દ્રવ્ય એટલે ગુણનો સમૂહ તે, અને એનું અસંખ્ય પ્રદેશી એવું એ ક્ષેત્ર, એ તો કાંઈ કરતું નથી. એ તો પહેલા વાત સિદ્ધ કરી દીધી કે ભગવાન આત્મા એ રીતે કાંઈ કરતો નથી, એમાં કાંઈ કરવા પણ છે નહીં, એટલે એ રીતે તો એ અકર્તા છે, એટલે તેમાં તો કરવા પણ નથી. દ્રવ્ય ગુણ ક્ષેત્ર એ બધું એમ જ છે, એટલે એમાં એ કાંઈ કરવા પણ નથી. હવે ભાવની વાત છે તો એમાં એ સામાન્ય પણ એ તો એ જ્ઞાન સ્વભાવે સ્થિત જ છે ને, જ્ઞાન કરે જ છે, પણ જ્ઞાન કરે છે એમાં એના પરિણમન જે છે એ જુદી રીતે થાય છે. એ જ્ઞાન ભાવે પરિણમન થાય અને અજ્ઞાન ભાવે પરિણમન થાય. એ અજ્ઞાન ભાવે જ્ઞાનનું જ્યારે પરિણમન થાય છે તો ત્યારે એનું કર્તાપણું છે, અને જ્યારે જ્ઞાન ભાવે જ્ઞાનનું પરિણમન થાય છે તો એનું અકર્તાપણું છે. એ આપણે સમજ્યા છીએ. ગુરુદેવ એ વાતને અહીંયા વિસ્તારથી સમજાવે છે. પેલું વિશેષ અપેક્ષા કરીને જે લીધું છે એ વાક્ય વિસ્તાર કરીને સમજાવે છે. શું કહે છે કે જે દ્રવ્ય ગુણ ક્ષેત્ર એમાં એમાં તો કાંઈ કરવા પણ નથી. વર્તમાન પર્યાયમાં એટલે અત્યારે જે જ્ઞાનની પર્યાય છે એ તો જ્ઞાનની પર્યાય છે, એ તો જાણે જ છે. એટલે કહે છે કે વર્તમાન પર્યાયમાં પણ જ્યાં તે અંતર્મુખ થઈ જ્ઞાન સ્વભાવે પરિણમે છે, અંતર્મુખ થઈને જ્ઞાન સ્વભાવે પરિણમે. પહેલા એ વર્તમાન પર્યાયમાં એ જ્ઞાન કરતો હતો ત્યારે એ પરનું જ્ઞાન કરતો હતો ને એમાં એક રૂપતા કરતો હતો. હવે જયારે ભેદ જ્ઞાન થાય તો કઈ રીતે થાય અને શું થાય છે એની વાત ચાલે છે. તો કે વર્તમાન પર્યાયમાં પણ જ્યાં તે અંતર્મુખ થઈ જ્ઞાન સ્વભાવે પરિણમે છે, અંતર્મુખ થાય છે એટલે એના જ્ઞાન દર્શનના ઉપયોગ ધ્રુવ તરફ ઢળે છે અને એનું જ્ઞેય એ વખતે પોતાનું સ્વરૂપ જ છે. જ્ઞાન સ્વભાવ તો છે જ, ત્રિકાળ છે, પણ જ્ઞાન સ્વભાવમાં એ જ્ઞાન કરે છે તો એનું જ્ઞેય હવે અત્યારે વર્તમાન પર્યાયમાં એનું સ્વરૂપ થયું છે એટલે કે એ અંતર્મુખ થયો છે. વર્તમાન પર્યાયમાં પણ જ્યાં તે અંતર્મુખ થઈ જ્ઞાન સ્વભાવે પરિણમે છે, રાગ રૂપે પરિણમતો નથી, ત્યારે સાક્ષાત અકર્તા થાય છે એમ કહેવું છે. રાગથી ખસીને જ્યાં જ્ઞાન સ્વભાવમાં વસ્યો ત્યાં સાક્ષાત અકર્તા થાય છે. પહેલા પરનું લક્ષ કરીને રહ્યો હતો, હવે ત્યાંથી ખસી અને સ્વ તરફ લક્ષ કરે છે, અને જો એને ભેદ જ્ઞાન થયું છે તો પછી એ સ્વને પોતાના સ્વરૂપને જ એ પોતે આત્મા તરીકે માને છે, શ્રદ્ધે છે, અનુભવે છે, એ જ રીતે એનું જ્ઞાન કરે છે. એટલે જ્ઞાન જ્ઞાન રૂપે પરિણમી જાય છે એટલે હવે કાંઈ કરવા પણ નથી, એટલે એમ સાક્ષાત અકર્તા થાય છે. એક સુલભજી હતા, બહુ ભદ્રિક, અને અહીંયા એટલે સોનગઢમાં સાંભળવા આવતા, ઘણી વાર આવતા, અને એ બહુ પ્રમોદથી કહેતા. શું કહેતા કે પરથી ખસ, સ્વમાં વસ, ટૂંકું ને ટચ, આટલું કરે તો બસ. વાત તો સાચી છે, પરથી ખસ, સ્વમાં વસ, બસ એટલું જ કરવા જેવું છે, અને આનું નામ સાક્ષાત અકર્તા. પણ એને સમ્યક દર્શન જ્ઞાન, ચારિત્ર કહો કે ધર્મ કહો, એ બધું આ છે કે પરને પર અને સ્વને સ્વપણે જાણ. પરને પર તરીકે જાણ અને સ્વને સ્વ તરીકે જાણી અને પછી પરથી ખસી અને સ્વમાં વસે તો ધર્મની શરૂઆત થાય. સ્વ એટલે જ્ઞાન સ્વભાવ, પોતાનો જ્ઞાન સ્વભાવ તે એનું સ્વ છે. એટલે પરને પર તરીકે જાણી, સ્વને સ્વ તરીકે જાણી અને સ્વમાં એટલે જ્ઞાન સ્વભાવમાં વસવું, એમાં ઠરવું, તે જ સાક્ષાત અકર્તાપણું છે અને એ જ ધર્મ છે. અને ત્યારે જ વિતરાગી પરિણામ થાય છે. ત્યારે એ જ્ઞાની છે, ત્યારે એ ધર્મી છે. એવા ધર્મી જીવને પણ ક્યારેક કમજોરીથી રાગ થાય અને એવો રાગ થતો હોય છે, પણ એ રાગનો કરતા થતો નથી, એનો એ જ્ઞાતા દ્રષ્ટા રહે છે. ધર્મી જીવને કમજોરીનો રાગ થતો હોય છે પણ તે રાગનો જરાય કરતા થતો નથી, અકર્તા એટલે જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે. બહુ સુંદર વાત કરી, ઘણો બધો વિસ્તાર થયો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઘણું સમજ્યા છીએ એટલે ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી જે અંશ છે એમાંથી આપણે મુખ્ય વાતો લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. અને સુખધામ બોલીએ.
Thank you.